ફેબ્રુઆરી 11, 1980, ફિનિક્સ, એરિઝોના. આત્મસિદ્ધિ શાસ્ત્ર ઉપર વ્યાખ્યાન નંબર 14.
આત્મસિદ્ધિ શાસ્ત્ર ઉપર વિવેચન ચાલે છે. અત્યાર સુધી 58 ગાથા સુધીનું વિવેચન પૂરું થયું છે. ગઈ વખતે 6 પદમાંથી આત્માનું અસ્તિત્વ એને સિદ્ધ કર્યું. હવે બીજું પદ કે આત્મા નિત્ય છે, આત્મસિદ્ધિની અંદર શિષ્યે ગુરુ દ્વારા આત્માનું સ્વરૂપ યથાર્થ જાણી તેનો વિચાર કરીને તેની યથાર્થ શ્રદ્ધા કરે તો તેને સમ્યક દર્શન થાય અને એ આત્માનું સ્વરૂપ શ્રીમદજી આ 6 પદ દ્વારા બતાવ્યું છે. પેલા પદની અંદર આત્માનું અસ્તિત્વ સિદ્ધ કર્યું, એટલે કે આત્મા નામનો પદાર્થ છે. આત્મા નામનો પદાર્થ છે એમ પ્રથમ આત્માનું અસ્તિત્વ યુક્તિ દ્વારા 10 ગાથાથી બતાવવામાં આવ્યું. હવે જ્યારે કોઈ પણ વસ્તુનું અસ્તિત્વની સ્થાપના અસ્તિત્વનું સ્થાપન થાય ત્યારે એમ જ થાય કે ભાઈ હવે અસ્તિત્વ છે, કોઈ પદાર્થ છે તો એનું સ્વરૂપ કેવું છે, કે પદાર્થ કેવો છે. જો કોઈ પણ પદાર્થ છે એમ નક્કી કરીએ તો તરત જ બીજો પ્રશ્ન આવીને ઉભો રહ્યો કે એ કેવો છે, અને જો એ કેવો છે ન જાણે તો પછી એનું યથાર્થ સ્વરૂપ જણાય પણ નહીં અને બીજા પદાર્થ ભિન્ન થઈ શકે પણ નહીં. એટલે કે જ્યારે કોઈ પણ પદાર્થ છે એમ નક્કી કરે ત્યારે બીજો પ્રશ્ન આવીને ઉપસ્થિત થાય કે પદાર્થ છે કેવો. તો પદાર્થના અનેક ગુણોની અંદરથી મુખ્ય ગુણનું વર્ણન કરી અને પદાર્થનું સ્વરૂપ કહેવામાં આવે તો તે સ્વરૂપ યથાર્થ સમજે. તેમ આત્મા છે એમ નક્કી કર્યું તો હવે કેવો છે, તો કે આત્મા નિત્ય છે. તો બીજા પદની અંદર આત્મ પદાર્થ નિત્ય છે તે સંબંધી વાત કરવાની છે. એટલે પ્રથમ તો શિષ્યએ શંકા કરી કે આપે આત્માના અસ્તિત્વને માટે જે કંઈ રજૂઆત કરી તે સંબંધી યુક્તિ દ્વારા જે કંઈ કહ્યું તેથી આત્માનો સંભવ થાય છે, એટલે કે આત્માનું અસ્તિત્વ છે એમ મને લાગે છે, હોવા યોગ્ય છે એમ લાગે છે, એટલે કે સંભવ થાય છે. તો એ પ્રથમ વાતનો સ્વીકાર કર્યો કે આત્માદી અસ્તિત્વના આપે કયા પ્રકાર સંભવ તેનો થાય છે અંતર કરે વિચાર. આપે જે યુક્તિ દ્વારા રજૂઆત કરી તેથી મને એમ થાય છે કે આત્મા જેવો પદાર્થ હોવાની શક્યતા છે જેવું મેં જે હું નક્કી નથી કરી શકતો, કેમ કે છે જેવું નક્કી કરવાનું માટે તો અનુભવ જોઈએ, અને પરોક્ષ છે એવું નક્કી કરવા માટે વિશેષ વિશેષ વિચાર જોઈએ. ત્યારે અહીંયા શિષ્ય બહુ સરળ છે, જિજ્ઞાસુ છે, મુમુક્ષુ છે, અને તેથી જે કઈ એને કહેવામાં આવ્યું એના ઉપરથી એને એમ થયું કે આત્મા હોય એવું લાગે છે, શક્યતા છે. તો શિષ્યે આત્મા છે એવી શક્યતાનો સ્વીકાર કર્યો છે, અને એટલો સ્વીકાર કર્યા પછી શિષ્ય જિજ્ઞાસુ છે એટલે વિશેષોની જાણવાની, યથાર્થ જાણવાની તમન્ના છે. અને શ્રી ગુરુ આગળ જે બીજી શંકા રજૂ કરે છે કે આત્મા મને નિત્ય લાગતો નથી, પરંતુ દેહના સંયોગથી ઉત્પન્ન થાય છે અને દેહના નાશ સાથે એનો નાશ થાય એમ મને લાગે છે. બીજી શંકા થાય ત્યાં આત્મા ન અવિનાશ, દેહ યોગે ઉપજે દેહ યોગે વિનાશ. મને તો એમ લાગે છે કે આત્મા છે એ વાત બરાબર છે, પણ એની ઉત્પત્તિ દેહ ઉત્પન્ન થાય તેની સાથે આત્મા પણ ઉત્પન્ન થાય અને દેહના નાશ સાથે આત્માનો નાશ થાય એવું મને લાગે છે. અને એક બીજી દલીલ કરી કે જગતના જે કઈ પદાર્થો મને નજરે જોવામાં આવે છે તે મને અનિત્ય દેખાય છે, તેથી આત્મા પણ અનિત્ય હોય એમ મને લાગે છે. અથવા તો અહીંયા શિષ્ય બે દલીલ રજૂ કરે છે. અને બે દલીલ દ્વારા આત્મા અનિત્ય છે તેમ રજૂઆત કરી અને શ્રી ગુરુને કહે છે કે તમે નિત્ય આત્મા કહો છો પણ મને અનિત્ય લાગે છે, અને એના માટે મારી પાસે આ બે દલીલ છે મેં આપને કહી. તો હવે આ જે મને શંકા છે આત્માને નિત્યત્વ વિશે તો તેનું સમાધાન તમે કરો. તારા ઉત્તર રૂપે શ્રી ગુરુ કહે છે કે દેહ માત્ર સંયોગ છે, વળી જળ રૂપી દ્રશ્ય ચેતનના ઉત્પત્તિ લઈ કોના અનુભવવશ, જેના અનુભવવશ એ ઉત્પત્તિ લઈનું જ્ઞાન તેથી જુદા વિના થાય ને કેમે. કે તું એમ કહે છે કે દેહની ઉત્પત્તિની સાથે આત્માની ઉત્પત્તિ થાય છે અને દેહના નાશ સાથે આત્માનો નાશ થાય છે, પરંતુ જે દેહ છે એની પાસે તો કોઈ જાણવાની શક્તિ નથી. દેહ છે તો જળ છે, સંયોગ રૂપે છે, આત્માને સંયોગ રૂપે દેહ એક પરમાણુનો પિંડ તે માત્ર આત્માના સંયોગ રૂપે છે, અને એ જળ છે, રૂપી છે. રૂપી છે એટલે તેની અંદર રસ રૂપ ગંધ સ્પર્શ ગુણ છે, એટલે કે તે જળ છે. દેહ માત્ર સંયોગ છે, વળી જળ રૂપી દ્રશ્ય, અને એ જ્ઞેય છે, જ્ઞાનનું જ્ઞેય છે, જ્ઞાનનું દ્રશ્ય છે. તો જ્યારે આત્મામાં જાણવાની કોઈ પણ પ્રકારની શક્તિ નથી, ત્યારે આ આત્મા ઉત્પન્ન થયો એવું જાણ્યું પણ, કેમ કે દેહ ની અંદર જાણવાની શક્તિ નથી. જાણવાની શક્તિ તો ચેતન ની અંદર છે. તો દેહ ની દેહ જાણી શકે નહીં તો જાણ્યું કોને કે દેહ ની ઉત્પત્તિ સાથે આત્માની ઉત્પત્તિ થઈ એવું જાણનાર કોઈ હોવું જોઈએ. પ્રથમ જાણનાર હોય તો કોઈ પણ વસ્તુ નિત્ય છે અનિત્ય છે, અગર કોઈ પણ ફેરફાર આદિ થાય છે તો જાણી શકાય. પણ જો જાણનાર જ ન હોય તો કોણ જાણે. અને તેમ કહ્યું કે તે દેહની સાથે ઉત્પન્ન થાય છે અને દેહની સાથે નાશ પામે છે. તો હવે જો જીવ નાશ પામે દેહની સાથે, તો પોતે પોતાનો નાશ કેવી રીતે જુએ? ચેતન પોતે પોતાનો નાશ કેવી રીતે જાણે? કેમ કે દેહ ના નાશ પેલા તો એનો નાશ થઈ જાય છે, તો એ જાણે કેવી રીતે? એવું તો શક્ય લાગતું નથી. કારણ કે દેહ ની ઉત્પત્તિ થઈ અને એની સાથે આત્માની ઉત્પત્તિ થઈ, જાણ્યું કોને? મારી તો આ ચેતન અહીંયા એમ કહેવામાં આવે કે ચેતને જાણ્યું, તો ચેતને પોતાની ઉત્પત્તિ કેવી રીતે જાણી? કેમ કે ઉત્પત્તિ તો નવી થાય, તો ચેતનની હયાતી હોય તો કોઈ નવી વસ્તુની ઉત્પત્તિ એનો ચેતનને ખ્યાલ આવે. પણ ચેતનને પોતાની ઉત્પત્તિનો ખ્યાલ કેવી રીતે આવે? જ્યારે દેહ તો જળ છે એમાં તો કોઈ જાણવાની શક્તિ નથી, ત્યારે કોઈ એમ દલીલ કરે કે ચેતને જાણ્યું, તો ચેતને પોતાની ઉત્પત્તિ કેવી રીતે જાણી? પોતાના અસ્તિત્વ વિના, પોતાની હયાતી વિના કેવી રીતે જાણે? પોતાની તો હયાતી છે નહીં, છે જ નહીં, કેમ કે એની તો ઉત્પત્તિ થવાની છે, ઉત્પન્ન નવીન ઉત્પત્તિ થવાની છે. તો જો નવીન ઉત્પત્તિ જેની થવાની છે એને જાણનાર પોતે કેવી રીતે હોય શકે? તો જે કઈ નવીન વસ્તુ ઉત્પત્તિ જેની થાય છે એને જાણનાર કોઈ બીજો હોવો જોઈએ. તો કહ્યું કે દેહ માત્ર સંયોગ છે, વડે જળરૂપી દસ ચેતનના ઉત્પત્તિ નું લય કોના અનુભવે વશ? કોણ જાણે એને? જેના અનુભવ વશે ઉત્પત્તિ લયનું જ્ઞાન તેથી જુદા વિના થાય ને કેમ? એમાં કેવી રીતે બની શકે? તો કોઈ એમ કે મારા મોઢામાં જીભ નથી, કેવી રીતે બને? પોતે બોલે છે ને છતાં પોતે પોતે કહે છે કે મારા મોઢામાં જીભ નથી, તો તે એનું બોલવું સાચું નથી, યથાર્થ નથી. તેમ આત્મા પોતાની ઉત્પત્તિ જાણે એ શક્ય નથી. કેમ કે જાણનાર પ્રથમ હોય તો કોઈ પણ વસ્તુ નવીન ઉત્પન્ન થાય તેને જાણી શકે. અને પોતાનો નાશ પોતે કેવી રીતે જાણે? નાશ થયા પછી જાણવાની એનામાં શક્તિ કેવી રીતે રહે? તો કે દેહ નો નાશ થયો તે વખતે મારો નાશ થયો, દેહ સાથે નાશ થયો એમ શિષ્યની દલીલ છે. દેહ નાશ થયો તે વખતે મારો પણ નાશ થયો. પણ તારો નાશ થયો જાણ્યું કોને? તારો નાશ થયા પછી તારામાં જાણવાની કોઈ શક્તિ રહેતી નથી. માટે તે તારી દલીલ બરાબર છે નહીં કે પોતાનો નાશ પોતે કેવી રીતે જાણે? નાશ થયા પછી જાણવા પણ છે જ ક્યાં? એટલે જો નાશ કોઈ પણ પદાર્થોનો નાશ જાણવો હોય તો નાશ થતી વખતે કોઈ બીજો જાણનાર પદાર્થ ત્યાં હાજર હોવો જોઈએ, તો નાશ બીજાનો નાશ જાણી શકે. જેના અનુભવ વસે ઉત્પત્તિ લઈનું જ્ઞાન તેથી જુદા વિના થાય ને તેમ ભાન, એનું ભાન કેવી રીતે થાય? શક્ય નહીં. એટલે તું જે દેહ યોગ થી ઉત્પત્તિ ની વાત કરે છે, દેહ યોગ ની નાશ ની વાત કરે છે, તે બરાબર દેખાતું નથી, યોગ્ય નથી. જે સંયોગો દેખીએ તે અનુભવ દ્રશ્ય, ઉપજે નહીં સંયોગો થી આત્મા નિત્ય પ્રત્યક્ષ. જે સંયોગો જગતમાં દેખાય છે તે જ્ઞેય છે, જ્ઞાતાનું જ્ઞેય છે. અને જે સંયોગો દેખીએ તે અનુભવ દ્રશ્ય, ઉપજે નહીં સંયોગથી. અને આત્મા કોઈ પણ સંયોગોથી ઉત્પન્ન થાય એવું દેખાતું નથી. જગતમાં એવા કોઈ પણ સંયોગો આપણે ભેળવીએ તો કે આત્માની ઉત્પત્તિ ન થાય. ઘડો બનાવવો હોય તો જરૂર માટી પાણી આદિ ભેળો કરીએ અને એને ઘાટ આપવામાં આવે તો થઈ શકે, કેમ કે ઘડો તો સંયોગિક પદાર્થ છે. એટલે કે અનંત રજકણ, અનંત પરમાણુ જે છે એ પરમાણુનો પિંડ છે. એટલે અનેક પરમાણુઓ ભેળા મળી અને ઘડાની ઉત્પત્તિ થાય. એટલે ઘડાની ઉત્પત્તિ પરમાણુના સંયોગથી થઈ શકે, પરમાણુના સંયોગથી થઈ શકે. જેમ ઘર છે તો ઘરની ઉત્પત્તિ તો કે પથ્થર, ચૂનો, માટી, લાકડું આદિ જે કંઈ પદાર્થો જોઈએ એ બધા પદાર્થો ભેળા કરી અને યથાર્થ જે ગોઠવીએ તો ઘરની ઉત્પત્તિ થાય, કેમ કે સંયોગી પદાર્થ છે. પરંતુ અનુભવની અંદર એવું કંઈ આવતું નથી કે કોઈ પણ સંયોગોથી આત્માની ઉત્પત્તિ થાય. એવા કોઈ સંયોગો દેખાતા નથી. અને જો કોઈ પણ સંયોગની ઉત્પત્તિ ન થઈ શકે એમ હોય તો એ પદાર્થ મુક્તિ હોવો જ જોઈએ, કેમ કે એની ઉત્પત્તિ, જેની ઉત્પત્તિ નથી એનો નાશ પણ નથી. અને જે ઉત્પત્તિ અને નાશ વિના જે છે તે નિત્ય છે. તો એ સાબિત કરે છે કે કોઈ પણ સંયોગોથી જેની ઉત્પત્તિ ન થાય તેનો નાશ કદી થઈ શકે. જગતની અંદર જે કંઈ પદાર્થો દેખાય છે આંખથી દેખાય છે આપણને, તે તે પદાર્થો બધા સંયોગ છે. એટલે કે કોઈ એમ ઈચ્છે કે આપણે 1,00,000 મોટરો બનાવી છે, યુદ્ધને ધોરણે બનાવી છે, તો 1,00,000 વધારે કારખાના કે 1,00,000,000 બનાવી શકે. પણ કોઈ એમ કે આપણે 1,00,000,000 માણસો યુદ્ધને ધોરણે તાત્કાલિક જરૂર છે તો ઉત્પન્ન કરવા છે દેશની અંદર, એ વસ્તુ નહીં બને. કારણ કે પેલો તો સંયોગ પદાર્થ છે અને આની અંદર આત્મા અને બીજો સંયોગ બે પદાર્થની જરૂર પડે, ત્યારે આત્મા અનુત્પન્ન વસ્તુ છે. તો તમે એવા 1,000 માણસો કે 1,00,000 માણસો કે 1,00,000,000 માણસો, કઈ 1,00,000,000 માણસો ફેક્ટરી નહીં નીકળે. ફેક્ટરીની અંદર મોટી ફેક્ટરી થાય તો 1,000 મોટર, 1,00,000 મોટર, 1,00,000,000 મોટર પણ તમે બનાવી શકો 1 વર્ષની અંદર કે 6 મહિનાની અંદર, અમુક મુજબ કરી શકો. પરંતુ એટલા માણસો બનાવવા હોય એમાં કે માણસોમાં અમુક સ્ત્રી કે અમુક પુરુષ બનાવવા, ઝડપથી બનાવવા એવું બને નહીં. અત્યાર સુધી કોઈ પણ આપણી પાસે સાયન્સમાં આપણે બહુ પ્રગતિ કરી છે, પણ આપણા સાયન્સમાં એવી કોઈ પણ પ્રગતિ કરી નથી કે જેથી કરીને જે બાળક હોય એક વર્ષનો, એ એક વર્ષના બાળકને બે વર્ષની અંદર 5 ફૂટ ઊંચો બનાવી દઈએ એવી કોઈ શક્તિ આપણામાં હજી સુધી ઉત્પન્ન થઈ નથી. એ તો એને ક્રમે જ જે પ્રમાણે વધુ એ પ્રમાણે વધે. કદાચ તમે જોર મારીને એમ કહો કે હમણાં દવાઓ એવી નીકળી છે કે એની ઊંચાઈ આધી વધે, એક બે ઇંચ, પણ તમારી પાસે કોઈ અત્યારે સાયન્સ પાસે એવી કોઈ પણ પ્રકારની તાકાત નથી કે જેથી કરીને 2 વર્ષનું 2 ફૂટથી 2.5 ફૂટ લાંબો બાળક બીજા 2 વર્ષની અંદર 6 ફૂટ ઊંચો થઈ જાય. તમે એને જે કઈ વસ્તુ જોઈએ શરીરને વધવા માટે એ બધી વસ્તુ આપણે આપીએ, એને પૂરતું અનાજ આપો, આ આપો, તે આપો, આપો, તેમ છતાં વસ્તુ શક્ય નથી. તો કે ત્યાં આપણે એ વિચાર કરવો જરૂરી છે કે આમ તો બની શકે છે નહીં, તો પછી આત્મા જેવી કોઈ ચીજ બનાવવી એ મુશ્કેલ વસ્તુ. તેની કોઈ એમ કે આપણે દેહનું કેમિકલ એનાલિસિસ કરીએ, રસાયણિક રીતે દેહનો પૃથ્થકરણ કરવામાં આવે અને તે રસાયણો વૈજ્ઞાનિકને આપણે આપીએ અને તેને કહીએ કે તું આમાંથી એક માણસ બનાવી દે, આ માણસ છે, એને તું એનું કેમિકલ એનાલિસિસ કરી લે, તો એ બધા રસાયણ સંયોગોની ગમે તેવી પ્રક્રિયા કરશે પણ દેહ છે તે બની શકવાની નથી. કારણ કે જ્યારે તમે રસાયણિક કોઈ પણ પ્રક્રિયા કરો, તો ગાય હોય કે ભેંસ હોય કે કૂતરો હોય કે આ માણસ હોય, તો એની કેમિકલ પ્રક્રિયાની અંદર તો બહુ તમને કેમિકલ એનાલિસિસ કરો તો એના જે કેમિકલ્સ છે એમાં તમને બહુ ફરક નહીં લાગે. તો આપણે આશે છે કેમિકલી બધા સરખા છે પણ છતાં એકીકરણ આપણે જુદું જુદું દેખાય છે. દરેક તરફ કોકને કહે કે જો આમ આ વસ્તુ સામે પડેલી છે, તમને માછલું પડેલું સમજો, ચાલે આ માછલા તું લઈ જા ને બધી
તો એની પાસે એને કઈ કે ભાઈ આ માછલું છે, એની અંદર જીવ પણ છે, એને શરીર છે, બધું છે, બધી પ્રક્રિયાઓ છે. હવે આટલું આ જે છે એની કરતા નાની સાઈઝનું તું બીજું બનાવી દે
તો કોઈ પણ સાયન્ટિસ્ટ બનાવી શકશે નહીં. એનો અર્થ એમ થયો કે જે આત્મા છે એ જે દેહ ધારણ કરે છે એની પાછળ એના કર્મ જે છે તે કામ કરે છે અને એ જેવા કર્મ હોય એવો દેહ બંધાય છે. એટલે કે આત્મા નામનો એક પદાર્થ છે કે કોઈ પણ સંયોગોથી ઉત્પન્ન થઈ શકે એવી પરિસ્થિતિ છે જ નહીં. એટલું તો નહીં પણ દેહ જે છે, જે જળ છે, જે સંયોગિક પદાર્થ છે, એ પણ ખરેખર રીતે જોઈએ તો એની પણ ઉત્પત્તિ થઈ શકે તેમ નથી. કારણ કે એની ઉત્પત્તિની જે કારણ છે એ તો આત્મા સાથે લાગેલા કર્મ છે. તો જેવા કર્મ આત્માને લાગેલા એવો દેહની ઉત્પત્તિ થાય, એકન્દ્રિય, દ્વયેન્દ્રિય, ત્રયેન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય, જે પ્રમાણે કર્મનો બંધ હોય એ પ્રમાણે થાય. ત્યાં કોઈ કેમિકલી રસાયણિક પ્રક્રિયા તે બધી શક્ય હોય તેમ છતાં ભિન્ન ભિન્ન જે દેહો ઉત્પન્ન થાય છે તે બની શકે નહીં. એક મનુષ્ય હોય તે બીજા મનુષ્યથી કંઈક ભેદવાળો છે, કંઈક જુદો છે. આટલા બધા મનુષ્યની સંખ્યાની અંદર 2 મનુષ્યો દરેક રીતે સરખા આવી શકે એવા મળવા મુશ્કેલ છે, દેખાતા જ નથી. એનો અર્થ શું થયો? કેમિકલી જો એનું એનાલિસિસ કરવામાં આવે તો બધાના દેહનું એનાલિસિસ સરખું જ થાય. એટલે કે કંઈક આ કેમિકલ સ્ટ્રક્ચર વાળો કોઈ પદાર્થ માત્ર નથી, પણ એની પાછળ કોઈ બીજું રહસ્યમય કારણ કામ કરી રહ્યું છે. એટલે કેમિકલી સરખા જે દેહો હોય, જે ગાયનો હોય, ભેંસનો હોય, કૂતરાનો હોય, બિલાડાનો હોય, આ હોય, એ માણસનો હોય, વાંદરાનો હોય, તો એમાં તમને સરખાપણું લાગવા છતાં બધા ભિન્ન ભિન્ન છે, અને એ ભિન્ન ભિન્નતાનું કારણ આત્મા સાથે લાગેલા કર્મ છે. એટલે કે કોઈ પણ સંયોગોથી આત્માની ઉત્પત્તિ થઈ શકે એવું શક્ય નથી. તો જેની ઉત્પત્તિ ન થાય તેનો નાશ પણ ન થાય. એટલે કે આત્મા એ નિત્ય પદાર્થ છે એમ નક્કી થાય છે. અને આગળની ગાથામાં કહે છે, જળથી ચેતન ઉપજે, ચેતન થી જળ થાય, એવો અનુભવ કોઈને ક્યારે કદી નથી. આવો અનુભવ કોઈને થતો નથી કે જળથી ચેતનની ઉત્પત્તિ થાય અને ચેતનથી જળની ઉત્પત્તિ થાય. જળતે જળ ત્રણ કાળમાં ચેતન ચેતન હોય, જળતો જળ ત્રણ કાળમાં છે, ચેતન ચેતન છે, પોતાનો સ્વભાવ બદલી શકે. કોઈ કોઈ પલટે નહીં છોડી આપ સ્વભાવ, કોઈ સ્વભાવ બદલી શકે એમ જ છે જ નહીં. જગતની અંદર ડાયમેન્શન પ્રમાણ છ પદાર્થ છે, અને દરેકે દરેક પદાર્થ પોતાના સ્વભાવમય છે. કોઈ પણ પદાર્થ પોતાનો સ્વભાવ છોડતો નથી. તેમ જીવ માંથી જળ થાય અને જળ માંથી જીવ થાય એવો કોઈને અનુભવ થતો નથી. ઘણા જળ સંયોગો ભેરા કરી એમાંથી એકાદ જીવની ઉત્પત્તિ થાય, ના એવું બનતું નથી. પછી છેવટે માટે કોઈ સંયોગો થી જેની ઉત્પત્તિ નથી થતી તેનો નાશ પણ નથી થતો. માટે આવો જે પદાર્થ, જે અસંયોગી પદાર્થ છે, તે નિત્ય છે. આ પ્રમાણે શિષ્યના પ્રથમ દલીલનો જવાબ આપવામાં આવ્યો કે દેહની ઉત્પત્તિ સાથે આત્માની ઉત્પત્તિ થાય છે અને દેહના નાશ સાથે આત્માનો નાશ થાય છે. એવી શિષ્યની દલીલ હતી, અને શિષ્ય કહે કે હું તો આમ માનું છું ને મને આમ દેખાય છે, તેના ઉત્તર રૂપે આ પાંચ ગાથા જોવામાં આવી. ત્યાર પછીની બીજી દલીલ શિષ્ય કરે છે કે હું જે જે કઈ જોઉં છું તે અનિત્ય મને દેખાય છે, તેથી મને આત્મ નિત્ય દેખાતું નથી. તો જે સંયોગો દેખીએ તે અનુભવ દ્રશ્ય ઉપજેની સંયોગથી આત્મા નિત્ય પ્રત્યક્ષ. કોઈ સંયોગોથી નહીં જેની ઉત્પત્તિ થાય, નાશ તેનો કોઈમાં, તેથી નિત્ય સદા. હવે બીજી દલીલનો જવાબ હવે આપે છે કે ક્રોધાદી તરતમ્યતા સર્પાદિકની માય પૂર્વજન્મ સંસ્કાર જીવ નિત્યતા છે. આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાય પલટાય બાળાદી તો કે છે કે તું કઈ દેખે છે કે પગલ કે પદાર્થ ક્ષણ છે, તો કે છે કે તારી વાત ઠીક છે, છ સંયુક્ત પદાર્થ છે ખડો હોય તો તૂટી જાય અને એમાંથી નાના નાના ટુકડા થાય એટલે ખડાનો નાશ થાય. ખડાની ઉત્પત્તિ પર થયું એટલે આ ઘડો મને ક્ષણિક લાગે છે એવો મને અનુભવ થાય છે. એમ જગતના બધા પદાર્થોનો મને એવો પ્રકારનો અનુભવ થાય છે એટલે મને મારું પણ એવો પ્રકારનો અનુમાન છે કે આત્મા પણ ભલે હોય એની ના નથી પણ એ પણ આવો ક્ષણિક પદાર્થ હોવો જોઈએ. તો એના જવાબમાં કહેવામાં આવ્યું છે કે ભાઈ વાત તારી સાચી છે પણ આત્મા દ્રવ્ય નિત્ય છે પર્યાય પલટાય. દ્રવ્ય થી આત્મા નિત્ય છે પણ એની જે કઈ અવસ્થા છે એ અવસ્થાઓમાં ફેરફાર થાય છે અને અવસ્થાનો ફેરફાર જે છે એ તું જુએ છે એટલે તને એમાં અનિત્ય પણ દેખાય છે. પણ મૂળ દ્રવ્ય તરફ તું દ્રષ્ટિ કરે તો તને આત્મા અનિત્ય દેખાશે નહીં. કેમ કે ઘડો છે તે બહેનો એટલે ઉત્પન્ન થયો, પેલા નહોતો બહેનો, પછી ફૂટો એટલે નાશ થયો. ફૂટો એટલે નાશ થયો તો એથી થયું શું? કે ફૂટો એટલે ઘડાના ટુકડા થયા ટીકરા થયા, ટીકરાને ભાગી નાખો તો માટી થઈ. તો માટી પણ જો જોવામાં આવે તો ઘડો બહેનો માટીમાંથી અને નાશ થયો તો પણ માટી તો રહી એટલે કે જો માટીની દ્રષ્ટિથી જોવામાં આવે તો કે માટી જેવી છે તેવી ને તેવી જ છે, એનો કોઈ નાશ કે ઉત્પત્તિ થઈ નથી. માત્ર માટીએ જે આકાર ઘડા રૂપે ધારણ કરેલો હતો તે આકારનો નાશ થયો એટલે તે આકારનો નાશ થયો. આકાર એટલે વર્તમાન માટીની એક પર્યાય હતી, અવસ્થા હતી. ઘડા રૂપ જે અવસ્થા તે અવસ્થાનો નાશ થયો, અવસ્થાની ઉત્પત્તિ થઈ અને અવસ્થાનો નાશ થયો. પણ માટીની કઈ ઉત્પત્તિ કે નાશ નથી થયું. માટી તો ઘડામાં માટી હતી, ઘડો ફૂટા પણ માટી છે અને ઘડો થયો એની પહેલા પણ માટી, જે માટી હતી તે માટી તો સળંગ એનું અસ્તિત્વ જાળવી રાખે છે. એ તો નિત્ય જ છે, એમાં કઈ કોઈ પણ પ્રકારનો ફેરફાર થયો નથી. તો અવસ્થાંતર થયું, રૂપાંતર થયું, એક વસ્તુનું પ્રતિ પડે રૂપાંતર થાય છે. તો વસ્તુ મૂળ વસ્તુ તો તે નિત્ય રહે છે એટલે કે આત્માના અને આત્માની સાથે દેહનું એનું રૂપાંતર થાય છે. પણ એ રૂપાંતરથી મૂળ વસ્તુનો કોઈ નાશ થતો નથી. દાખલો આપવામાં આવે છે કે એક જ હોય જીવ, તે બાલ્ય અવસ્થામાં હોય, યુવાન અવસ્થામાં હોય, તે વૃદ્ધ અવસ્થામાં હોય, આ ત્રણ અવસ્થાઓ બદલી પણ તેમાં જે જીવ છે તે તો તેનો તે જ રહ્યો. એ જ મગન હતો કે જે બાળક હતો, તે જ મગન યુવાન થયો અને એક મગન ઘરડો થયો. તો મગન તો ત્રણે ત્રણ અવસ્થામાં જે છે તેને તે જ છે, એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થયો નથી. એટલે કે તને જે અવસ્થાંતર દેખાય છે એ વાત તારી સાચી છે. નાશ તને દેખાય છે વસ્તુ, એ ઘર ઉત્પન્ન થયું, ઘર પડી ગયું, પણ એ બધા સંયોગિક પદાર્થો જે થયા છે એ સંયોગિક પદાર્થોનું માત્ર રૂપાંતર થયું છે. પણ મૂળ જે પદાર્થ પરમાણુ છે એનો કોઈ નાશ નહીં થયો કે એની કઈ વૃદ્ધિ થઈ નથી. માટે એ જ પ્રમાણે આત્મા છે કે તેની અનેક પ્રકારની પર્યાયો બદલે બે પ્રકારની પર્યાય થાય આત્માની, એક વ્યંજન પર્યાય અને એક અર્થ પર્યાય. અર્થ પર્યાય એટલે એના ગુણોની એક પછી એક થતી પર્યાય. એટલે કે આત્મા વર્તમાનની અંદર જે ચિંતન કરતો હોય, ફક્ત વિચારતો હોય, જે વિકલ્પ હોય, બીજી મિનિટે બીજો વિકલ્પ, ત્રીજી મિનિટે ત્રીજો વિકલ્પ, ચોથી મિનિટે ચોથો વિકલ્પ, પાંચ મિનિટે પાંચમો વિકલ્પ, એમ વિકલ્પ બદલે. પણ વિકલ્પ કરનાર તો સળંગ એને રહ્યા છે, વિચારો બદલે છે પણ વિચાર કરનાર સળંગ એકને એક રહ્યા છે. એટલે આત્માની વિચારરૂપ જે અવસ્થા થઈ એ અવસ્થામાં ફેરફાર થયો, પણ આત્મા તો જે હતો તેને એટલે કે તને જે કઈ દેખાય છે ક્ષણિકતા એ માત્ર અવસ્થાંતર જ છે, મૂળ વાત નથી, મૂળ પદાર્થ તો એનો એ છે. એટલે શિષ્યે બે દલીલ મૂકેલી. આ બે દલીલનો આપણે જવાબ આપ્યો અને વિશેષમાં એક બીજી દલીલ આના સમર્થનમાં મૂકી કે જે જોનાર છે તે ક્ષણિક નથી, એ તો નિત્ય છે. એટલે કે આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાય પલટાય, બાળાદી ત્રણ વયનું જ્ઞાન એકને થાય, અથવા જ્ઞાન ક્ષણિકનું જે જાણી વધનાર, વધનારો તે ક્ષણિક નહીં કર અનુભવ નહીં. જે એમ કે છે કે ક્ષણિક છે, એ કેનાર પ્રતિપળે ફરતો નથી, કે જો પ્રતિપળે ફરતો હોય તેનો નાશ થતો હોય તો બીજી મિનિટે રહે નહીં. એટલે જે એમ કહે છે કે આત્મા ક્ષણિક છે, એ આત્મા જ નિત્ય છે. કેમ કે બીજી પડે એ જ આત્મા એમ કહે છે કે હું છું, હું જે છે એમાં કોઈ તો પ્રકારનો ફેરફાર થતો નથી. એ ક્ષણિક કે છે એ પોતે ક્ષણિક નથી, કે એક ક્ષણિક હોય તો બીજી મિનિટે એ રહે નહીં. વધનારો તે ક્ષણિક નહીં કરે અનુભવ. આ તો તારા ચોખ્ખી અનુભવની વાત છે કે જે કલાક પહેલા વિચારતો હતો એ જ અત્યારે વિચારે છે, અને બે કલાક પછી એ જ વિચારશે. વિચારો બધા જુદા જુદા છે, પણ વિચાર કરનાર તો સળંગ એક ને એક છે. એવો અનુભવ તને પોતાને થશે. તું કહે છે કે આત્મા ક્ષણિક છે, પણ તું તું ક્યાં ક્ષણિક છે? તું તારી જાતને જે કલાક પહેલા હતો એ બે કલાક પછી, કે બે કલાક પછી, કે છ કલાક પછી, તું તો જે છે તે છે 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 છે. અનુભવથી પણ એમ કહેવાય કે આત્મા નિત્ય છે. અને આત્માને નિત્યત્વની અંદર માટે બીજી એક સબળ દલીલ એ પણ આપવામાં આવે કે જગતની જો રચના જોવામાં આવે, સર્પા ક્રોધાદિક કર્તમ્યતા સર્પાદિક નિમાય પૂર્વજન્મ સંસ્કાર જીવ નિત્યતા, તો કોઈ જગતની રચના જોવામાં આવે તો આપણે કેટલી બધી વિવિધતા જોવામાં આવે. તો આવી જયારે આપણે વિવિધતા જોઈએ ત્યારે આપણે પ્રશ્ન કરીએ કે આટલી બધી જગતમાં વિવિધતા છે કેમ? કોઈ કહે જન્મથી જ માંદું હોય, કોઈ જન્મથી જ દરિદ્ર હોય, કોઈ જન્મથી જ પૈસાદાર હોય, કોઈ જન્મથી સશક્ત હોય, કોઈ જન્મથી નબળું હોય, કોઈ જન્મથી રૂપાળું હોય, કોઈ કાળું હોય. આ જે કંઈ બધા ફેરફારો આપણે જોઈએ છીએ ભિન્ન ભિન્ન, તો એનું કોઈ કારણ હોવું જોઈએ. એમ સાપ હોય તો ક્રોધ જ કરે, ત્યારે કબૂતર હોય તેને તમે ઘરમાંથી કાઢકાઢ કરો 25 વખત કાઢો તો એવું ન હોય, એને કંઈક આપણી પર ક્રોધ આવે એવું આપણને દેખાતું નથી. તો આ જે ભિન્ન ભિન્ન પ્રકૃતિઓ દેખાય છે દરેક જીવની અંદર, તેનું કોઈ કારણ હોવું જોઈએ. અને જો આત્મા નિત્ય હોય તો જ આ બની શકે, કેમ કે એના પૂર્વજન્મના સંસ્કાર પ્રમાણે વર્તમાનમાં એ દેહ ધારણ કરે અને વર્તમાનમાં એક એક પ્રકારની પ્રકૃતિ હોય. બિલાડીને કોઈ શીખવા નથી જતું કે તું ઉંદરને પકડજે, એવી કોઈ સ્કૂલ નથી કે જ્યાં બિલાડીને એમ શીખવામાં આવે કે તારે ઉંદર દેખ, તું ઉંદર દેખ કે તરત તારે પકડવું. એવું તો કઈ કોઈને કહેવામાં, છતાં બિલાડીને ઉંદરને એવો જ વેરભાવનો સંબંધ છે કે બિલાડી ઉંદરને દેખે નહીં એની પાછળ જાય. એ જ પ્રમાણે સાપની નોળિયાનો સંબંધ છે, મોર અને સાપનો સંબંધ. આ બધા સંબંધો આપણે જોઈએ તો આપણને લાગે કે કંઈક એવા પૂર્વના સંસ્કાર છે, એવી પૂર્વની સંજ્ઞા છે. એ સંજ્ઞાના આધારે આચાર્યું હોય છે. એટલે કે જો જીવ નિત્ય હોય તો જ આ વસ્તુ બનશે. એક જ ઘર હોય, મા બાપ હોય એક જ, પણ એના ત્રણ બાળકો હોય તો ત્રણે ત્રણ બાળકો દેખાવમાં ભિન્ન હોય, સ્વભાવમાં ભિન્ન હોય. એ ત્રણે ત્રણ બાળકો એક જ વાતાવરણ નીચે ઉછરેલા હોય, ત્રણે ત્રણ બાળકોને જે કઈ સગવડતાઓ મળે તે સરખી હોય, તેમ છતાં ત્રણે ત્રણ બાળકોની પ્રકૃતિની અંદર, બુદ્ધિની અંદર, ઉછેરની અંદર, મોઢાની અંદર, બધાની અંદર આપણે ફેર દેખાય છે. તો એ સંયોગો સરખા છે તો આ ફેરફાર શા માટે? કેવી રીતે હોઈ શકે? પછી તો આપણે જોઈએ છીએ કે બે ભાઈ હોય તમામ રીતે સરખા દેખાશે નહીં. એક બહુ ક્રોધી હશે, બીજું શાંત હશે. એક જ વાતાવરણ, એક જ ખાય, બે સાથે ખાય છે. કેમ કે એકાદ બે વર્ષનો ફરક હોય, બે બે સંતાનો વચ્ચે એક કે બે વર્ષનો ફેર હોય તો બે સંતાનો સરખી રીતે જ ઘરની અંદર ઉછેરવામાં આવે છે. જે સાથે જ ખાય છે, સાથે જ પીએ છે, જે આ ખાય છે તે પેલો ખાય છે, અને જે સંયોગો આને મળે છે એ સંયોગો એને મળે છે. તેમ છતાં બંનેની અંદર, બંનેના વિકાસમાં ફેર હોય છે. એટલે કે કંઈક એવું બીજું કારણ છે કે જે કારણ અહીંયા ક્રિયા કરી રહ્યું છે, અને એ કારણ છે પુરુના એના સંસ્કાર કહો કે પુરુના એના કર્મ. તો એ પુરુના કર્મ પ્રમાણે જ એને શરીર મળે, શોભાયમાન શરીર મળે, કોઈ ઓછું શોભાયમાન શરીર મળે. પુરુકર્મ નામ કર્મ ની હિસાબે એને શરીર અંગ ઉપાંગ આદિ મળે, ત્યાં જેવું નામ કર્મ એને બાંધવું હોય એ પ્રમાણે શરીરની રચના થાય. સંયોગ બધા ભલે સરખા હોય તો બંને નામ કર્મમાં ભિન્નતા હોય તે પ્રમાણે થાય. અને નાન્યાર વર્ણિક જે કર્મ છે એનો બંને ભિન્ન હોય, બંને ભાઈઓ હોય પણ બંનેના ભાઈઓના નાના વર્ણિત કર્મ પ્રમાણે એના છ અપ્સન ભિન્ન હોય તો બંને બે બંનેની બુદ્ધિમાં પણ ભિન્નતા હોય. ભાઈના કોઈ પણ સંયોગો તમે સરખા કરો આપો એથી કરીને કઈ બંનેની બુદ્ધિ હતી થઈ જાય એવું બને નહીં, કે બધાનો સ્વભાવ બંનેની પ્રકૃતિ સરખી થાય પણ બને નહીં. તો પ્રકૃતિ જે ભિન્ન ભિન્ન થાય છે, સ્વભાવ જે ભિન્ન ભિન્ન થાય છે, બુદ્ધિમાં જે કોઈ પ્રકારનો ફેરફાર થાય છે, શરીરમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર છે, અને રૂપમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય છે, એ બધાનું કારણ એના પૂર્વના સંસ્કાર કે પૂર્વના કર્મ છે. અને જો પૂર્વના કર્મ છે એમ જયારે નક્કી કરવામાં આવે તો એનો અર્થ થયો કે આત્મા નિત્ય છે, કે પૂર્વે પણ હતો, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં પણ હશે. અને ઠેર ઠેર બહુ સૂક્ષ્મથી આપણે વિચારતી હોય તો આપણે બહુ સ્પષ્ટ દેખાશે. એક જ ઘરની અંદર હોય તો એક બાળક એવું હોય કે જન્મે ત્યાંથી માંદું 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 માંદું, તો ઘરમાં તો બધી સગવડ એને હોય. આગળના બાળકો બે હોય એના જેટલી આને માટે પણ સગવડ હોય, પણ છતાં એ જન્મેથી માંદું માંદું તો વળી માંદું જ રહી, વળી છ પછી વળી સુધરવાનું હોય તો 6 મહિને 12 મહિને 2-5 વર્ષે વળી પાછું સુધરે. તો આ બધા ઉપરથી એક વાત નક્કી થાય છે કે કંઈક એવું કારણ છે. અંતરમ કે જે કારણ કામ વિશેષ કરે છે, બાહ્યના કારણો એટલું કામ કરતા નથી. એટલે આ જગતની રચના પ્રત્યે જોઈએ તો આ વસ્તુ દેખાય છે. કોઈને આપણે પૂછીએ, એક માણસ રાજા ત્યાં જન્મે છે, એક માણસ તે દિવસે ગરીબ ને ત્યાં જન્મે છે, એનું કઈ કારણ હોવું જોઈએ, કારણ એને કોઈ કાર્ય થાય જ નહીં. તો રાજાને ત્યાં જે જન્મ છે અને ગરીબને ત્યાં જન્મ છે, તો જે ગરીબના ત્યાં જન્મ છે ગરીબ રહે છે, તો એ ગરીબ માણસે રાજાને ત્યાં કેમ ન જન્મ? બસ એક જ વાત છે કે એના કર્મ એવા, દરરોજ લાખો માણસો જગતની અંદર જન્મ લે છે, મરે છે, ભિન્ન જગ્યાએ જન્મ લે છે, કોઈ સાવકારને ત્યાં લે, કોઈને તો જન્મથી જ ખાવાના એની માને બા બાપને ફાફો એવી જગ્યાએ જન્મ લે. તો આ બધાની પાછળનું કોઈ વ્યવસ્થિત કારણ હોવું જોઈએ. અને જે આ ભિન્ન ભિન્ન રચના દેખાય છે એવી રચના ન હોય, માટે આ બધા ઉપર વિચાર કરતા એમ લાગે છે કે આત્મા નિત્ય છે. અને ઉપરાંત બીજી ઘણી દલીલો આત્માની નિત્ય માટે કહે છે કે અહીંથી કોઈ જીવનું મૃત્યુ થયું હોય અને કોઈ યુવાન હોય અને કઈ બહુ જ એને વાસના રહી ગઈ હોય, તો બીજો દેહ લે તો ભૂત થાય, દેવમાં જાય ભૂત થાય, અને અહીંયા આવી અને બધી વાતો કરી જાય, આ કરી જાય, એવું તો આપણે ઠેર ઠેર ઘણા એવા દાખલાઓ બનેલા છે. તે ઉપરથી પણ આપણને લાગે કે આ એ જ વ્યક્તિ છે કે જે પેલા એને અહીંયા દેહ ધારણ કરેલો, એ વર્તમાનની અંદર દેવ પર્યાયમાં ગયેલ છે અને ઘરની બધી વાત જણામ જીણી વાતો તમને કહી જાય, એ તો અસંખ્ય દાખલો બનેલા છે. અને જાતિ સ્મરણ જ્ઞાનના કિસ્સાઓ પણ ઘણા ઠેર ઠેર દુનિયાની અંદર બને છે. અને પૂર્વજન્મમાં પોતે કોણ હતો આદિથી ઇતિ સુધી વાત કરે, દે કે 4 વર્ષનું બાળક હોય તો પૂર્વના એનું ગામ નામ ઠામ આ તે સગા વાલા બધા બધાને ઓળખી બતાવે. તો આ બધા ઉપરથી પણ એમ લાગે છે કે આત્મા નિત્ય છે. અને છેલ્લામાં છેલ્લી દલીલ કરવામાં આવે છે, ક્યારે કોઈ વસ્તુનું કેવળ હોય ને નાશ, ચેતન પામે નાશ તો કેમાં ભળે તપાસ. જગતની અંદર અને વર્તમાન સાયન્સ પણ એમ કહે છે કે કોઈ પણ વસ્તુનો સર્વથા નાશ થતો જ નથી, મેટર ઇઝ નેવર લોસ્ટ. એટલે એનું રૂપાંતર થાય છે, તો એમ આત્માનું રૂપાંતર થાય છે, પણ જો આત્માનો નાશ થાય તો કોની સાથે ભળી જાય? જેમ રેતી હોય તો ઘડો હોય તો કળો નાશ થાય તો રેતી યારે ભળી જાય, એમ બીજાનો પદાર્થોનો નાશ થાય તો ધૂળ ભેળો ભળી જાય, એ બધું થાય, પણ આત્મા કોની ભેળો ભળે? તો આત્મા કોઈ સાથે ભળે એવું દેખાતું નથી. તો આત્મા જુદો નો જુદો રહે છે, એટલે કે આત્માનું જે અસ્તિત્વ છે તે તેમને તેમ રહે છે, એનો અર્થ એમ છે કે આત્માનું અસ્તિત્વ નિત્ય છે. તો આવી પ્રમાણે આત્મા નિત્ય છે એને માટે શ્રીમદજીએ 9 ગાથાઓ દ્વારા કહ્યું. અને આ બધા ઉપરથી શિષ્ય અનુમાન કરી શકે કે આત્મા નિત્ય છે. પણ ખરું ખરું નિત્યત્વ એ માત્ર આ પ્રકાર યુક્તિ દ્વારા ન થઈ શકે, પણ એ અનુભવ દ્વારા જ થઈ શકે. પરંતુ એ અનુભવ કરાવવા માટે આ બધી પ્રેરણા કરવામાં આવી છે. અને પરોક્ષ આત્મા નિત્ય છે, આત્મા છે, આત્મા નિત્ય છે એવો પરોક્ષ નિર્ણય આ યુક્તિ દ્વારા, બહુ સુંદર યુક્તિ દ્વારા શ્રીમદજીએ કરાયો છે. તો અહીં બે પદ ની વાત પૂરી થાય છે કે તો આત્મા છે અને આત્મા નિત્ય છે. કારણ કે જો આત્મા નિત્ય ન હોય, એક બીજી દલીલ એ પણ કરવામાં આવે છે, જો આત્મા નિત્ય ન હોય તો પછી અમારે ધર્મ આદિ કરવાની જરૂર શું રહેશે? જો અમારો નાશ થઈ જવાનો હોય, જન્મ થયો અને જે નાશ મરણ એટલે નાશ સર્વથા થવાનું હોય, તો પછી કોઈ ધર્મ કરવાની કે આ કોઈ બાબતની જરૂર હતી નથી. તો જો આત્માનું નિત્યત્વ સાબિત કરવામાં આવે તો જ જીવ એમ થાય કે જો આપણે કાયમ રહેવાના છીએ તો પછી આપણું જીવન કાયમ માટે સુખી થાય એવું કંઈક કરવું જોઈએ એવું ભાવને ઉત્પન્ન થાય. તો આ નિત્યત્વ જો નક્કી થાય, આત્માનું અસ્તિત્વ નક્કી થાય અને સાથે જો આત્માનું નિત્યત્વ નક્કી થાય તો જીવને ધર્મ પ્રત્યે વળવાની ઈચ્છા થાય. કેમ કે વર્તમાન જીવન છે એ તો અનંત જીવનની એક કડી માત્ર છે, અને જો પોતે આત્મા નિત્ય છે તો ક્યારે નહીં હોય. 1000 વર્ષ પહેલા પણ એ હતો, 1,00,000 વર્ષ પહેલા પણ એ હતો, 1,00,000,000 વર્ષ પહેલા પણ હતો, અને એનાથી 1,00,000,000 વર્ષ પહેલા પણ હતો, અને જે 1,00,000,000 વર્ષ પછી હતી. તો માત્ર વર્તમાન જીવન સુખી થાય એ પ્રત્યે દ્રષ્ટિ ન રાખતા સમગ્ર જીવન કેવી રીતે સુખી થાય એ પ્રત્યે જીવ દ્રષ્ટિ રાખતા છે કે જો આ નિત્યત્વ નક્કી કરવામાં આવે અને જો જીવ એમ માને કે હું નિત્ય છું એવું જો એને દ્રઢ બેસે તો પછી જરૂર એવો પુરુષાર્થ કરે કે જેથી કરીને એનું સળંગ જીવન સર્વદાને માટે સદા સુખી થાય. એટલે ધર્મ જીવને સર્વથા સુખી કરવા માટે માર્ગ બતાવે છે અને મહાપુરુષોએ એવું જીવન પ્રાપ્ત કરી અને જીવને માર્ગ બતાવ્યો છે. એટલે અહીં બે વાત પૂરી થઈ કે આત્મા છે અને આત્મા નિત્ય છે, એને માટે ભિન્ન પ્રકારની યુક્તિ દલીલો આપવામાં આવી અને શિષ્યને આત્માના અસ્તિત્વનો અને આત્માના નિત્યત્વનો શીખવી પરોક્ષ નિર્ણય કરાવ્યો. પૈસાદાર હોય, કોઈ જન્મથી સશક્ત હોય, કોઈ જન્મથી નબળું હોય, કોઈ જન્મથી રૂપાળું હોય, કોઈ કાળું હોય, આ જે કોઈ બધા ફેરફારો આપણે જોઈએ છીએ ભિન્ન ભિન્ન, તો એનું કોઈ કારણ હોવું જોઈએ. એમ સાપ હોય તો ક્રોધ જ કરે, ત્યારે કબૂતર હોય તેને તમે ઘરમાંથી કાઢકાટ કરો 25 વખત કાઢો તો એવું ન હોય, એને કંઈક આપણી પર ક્રોધ આવે એવું આપણને દેખાતું નથી. તો આ જે ભિન્ન ભિન્ન પ્રકૃતિઓ દેખાય છે દરેક જીવની અંદર તેનું કંઈક કારણ હોવું જોઈએ, અને જો આત્મા નિત્ય હોય તો જ આ બની શકે. કેમ કે એના પૂર્વજન્મના સંસ્કાર પ્રમાણે વર્તમાનમાં એ દેહ ધારણ કરે અને વર્તમાનમાં એક એક પ્રકારની પ્રકૃતિ હોય. બિલાડીને કોઈ શીખવા નથી જતું કે તું ઉંદરને પકડજે, એવી કોઈ સ્કૂલ નથી કે જ્યાં બિલાડીને એમ શીખવામાં આવે કે તારે ઉંદર દેખ, તું ઉંદર દેખ કે તરત તારે પકડવું, એવું તો કઈ કોઈને કહેવા મળે. છતાં બિલાડીને ઉંદરને એવો જ વેરભાવનો સંબંધ છે કે બિલાડી ઉંદરને દેખે નહીં અને એની પાછળ જાય. એ જ પ્રમાણે સાપની નોળીઓનો સંબંધ છે મોર અને સાપનો સંબંધ, આ બધા સંબંધો આપણે જોઈએ તો આપણને લાગે કે કંઈક એવા પૂર્વના સંસ્કાર છે, એવી પૂર્વની સંજ્ઞા છે, એ સંજ્ઞાના આધારે આચાયેલું આવે છે. એટલે કે જો જીવ નિત્ય હોય તો જ આ વસ્તુ બની શકે. એક જ ઘર હોય, મા બાપ હોય એક જ, પણ એના 3 બાળકો હોય તો 3 બાળકો દેખાવમાં ભિન્ન હોય, સ્વભાવમાં ભિન્ન હોય, કે 3 બાળકો એક જ વાતાવરણ નીચે ઉછરેલા હોય, 3 બાળકોને જે કઈ સગવડતાઓ મળે તે સરખી હોય, તેમ છતાં 3 બાળકોની પ્રકૃતિની અંદર, બુદ્ધિની અંદર, ઉછેર ની અંદર, ઘોડા ની અંદર, બધા ની અંદર આપણને ફેર દેખાય છે. તો એ સંયોગો સરખા છે તો આ ફેરફાર શા માટે, કેવી રીતે હોય શકે? પછી તો આપણે જોઈએ છીએ કે બે ભાઈ હોય તમામ રીતે સરખા દેખાશે નહીં. એક બહુ ક્રોધી હશે, બીજું શાંત હશે. એક જ વાતાવરણ, એક જ ખાય, બે સાથે ખાય છે. કેમ કે એકાદ વર્ષનો ફેર ફરક હોય, બે બે સંતાનો વચ્ચે એક કે બે વર્ષનો ફેર હોય તો બે સંતાનો સરખી રીતે જ ઘરની અંદર ઉછેરવામાં આવે છે. જે સાથે જ ખાય છે, સાથે જ પીએ છે, જે આ ખાય છે તે પેલો ખાય છે, અને જે સંયોગો આને મળે છે એ સંયોગો એને મળે છે. તેમ છતાં બંનેની અંદર, બંનેના વિકાસમાં ફેર હોય છે. એટલે કે કંઈક એવું બીજું કારણ છે કે જે કારણ અહીંયા ક્રિયા કરી રહ્યું છે, અને એ કારણ છે પુરુના એના સંસ્કાર કો કે પુરુના એના કર્મ કો. તો એ પુરુના કર્મ પ્રમાણે જ એને શરીર મળે, શોભાયમાન શરીર મળે, કોઈ ઓછું શોભાયમાન શરીર મળે. પુરુકર્મ નામ કર્મ ની હિસાબે એને શરીર અંગ ઉપાંગ આદિ મળે, ત્યાં જેવું નામ કર્મ એને બાંધ્યું હોય એ પ્રમાણે શરીરની રચના થાય. સંયોગો બધા ભલે સરખા હોય તો બંને નામ કર્મ માં ભિન્નતા હોય તે પ્રમાણે થાય. અને નાન્યાર વર્ણ જે કર્મ છે એનો બંને મોક્ષોપ્શન ભિન્ન હોય, બંને ભાઈઓ હોય પણ બંનેના ભાઈઓના નાના વર્ણ કર્મ પ્રમાણે એના છ ઓપ્શન ભિન્ન હોય, તો બંને બે બંનેની બુદ્ધિમાં પણ ભિન્નતા હોય. બાહ્યના કોઈ પણ સંયોગો તમે સરખા કરો આપો એથી કરીને કઈ બંનેની બુદ્ધિ હરકી થઈ જાય એવું બને નહીં, કે બધાનો સ્વભાવ બધાની બંનેની પ્રકૃતિ સરખી થાય પણ બને નહીં. તો પ્રકૃતિ જે ભિન્ન ભિન્ન થાય છે, સ્વભાવ જે ભિન્ન ભિન્ન થાય છે, બુદ્ધિમાં જે કોઈ પ્રકારનો ફેરફાર થાય છે, શરીરમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર છે અને રૂપમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય છે, એ બધાનું કારણ એના પુરુના સંસ્કાર કે પુરુના કર્મ છે. અને જો પુરુના કર્મ છે એમ જયારે નક્કી કરવામાં આવે તો એનો અર્થ એવો કે આત્મા નિત્ય છે, કે પૂર્વે પણ હતો, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં પણ હશે. અને ઠેર ઠેર બહુ સૂક્ષ્મથી આપણે વિચાર કરીએ તો આપણે બહુ સ્પષ્ટ દેખાશે. એક જ ઘરની અંદર હોય તો એક બાળક એવું હોય કે જન્મે ત્યાંથી માંદું 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 માંદું, તો ઘરમાં તો બધી સગવડ એને હોય, આગળના બાળકો બે હોય એના જેટલી આને માટે પણ સગવડ હોય, પણ છતાં એ જન્મેથી માંદું માંદું હતું, વળી માંદું જ રહી, વળી છ પછી વળી સુધરવાનું હોય તો છ મહિને બાર મહિને બે પાંચ વર્ષે વળી પાછું સુધરે. તો આ બધા